नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो गुरुवे सर्वसाहूणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणे मंगलं कुंदकुंदार्यो मोक्षमार्गस्य नेतारं वेतारं कर्मभूतं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये तत्त्वार्थ सूत्र ग्रंथाधिराज ना जे बीजो अध्याय छे बीजा अध्याय ना आधार है अपने जीवों ने क्या क्या जोवामां आवे छे एनी आपणे चर्चा करी रह्या छे। जीवों विभाजन केवी रीतना करवू, ज्यां विश्वमां अनंत जीवो छे तो ए अनंत ने केवी रीतना क्लासिफाई करवा एनी आपणे चर्चा करी रह्या छे। तेमां अलग अलग प्रकार थी अलग विभिन्न मेथड्स थी जे जीवों ने क्लासिफाई करवानी पद्धति छे એમાંથી આપણે અમુક ભેદને અહીંયા જોઈ રહ્યા છે। વિશેષ રીતે જે ભેદ જોવા હોય તો જે ગોમટસાર શાસ્ત્ર છે અથવા ધવલા આદિ શાસ્ત્ર છે એમાં 20 પ્રકારની પ્રરૂપણાથી જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે। પ્રરૂપણા એટલે પ્રરૂપણ કરવું, એને વર્ણન કરવું, તો જીવોનું વર્ણન કરવું એને પ્રરૂપણા કહેવામાં આવે છે। તો જો જીવોનું ગુણસ્થાનના માધ્યમથી વર્ણન કરવું કે કયા જીવ કયા ગુણસ્થાનમાં જોવામાં આવે છે, ક્યાં કેટલા હોય છે, ક્યાંથી ક્યાં જાય છે, ક્યાંથી ક્યાં નથી જતા, અથવા જીવોનું એનું જીવ સ્થાનના માધ્યમથી વર્ણન કરવું કે એકેન્દ્રિયમાં કેટલા છે, બે ઇન્દ્રિયમાં કેટલા છે, એના કયા ભેદ પ્રભેદ જોવામાં આવે છે, પછી ગતિથી વર્ણન કરવું, પછી ઉપયોગથી વર્ણન કરવું, યોગથી વર્ણન કરવું, એના સમ્યક દર્શનથી વર્ણન કરવું, ચારિત્રથી વર્ણન કરવું, આવી રીતના અનેક પ્રકારના ભેદ પ્રભેદથી જીવોને ક્યાં ક્યાં જોવામાં આવે છે તો એને કેવી રીતના સિમ્પલ રીતે એમાં જે વિશેષ ભાવો જોવામાં આવે છે એનું વર્ણન આપણે જીનાગમમાં કરવામાં આવ્યું છે। એમાંથી આપણે અમુક ભેદ જે અહીંયા લઈએ છે તો જો લાસ્ટમાં આપણે છેલ્લે અહીંયા જે જીવના શરીરના આધારે એના ભેદ પ્રભેદ જોવામાં આવે છે તો એની ડિટેલ ચર્ચા આપણી થઈ। લગભગ 36 સૂત્રથી લઈને 49 સૂત્ર સુધી જે 5 પ્રકારના શરીરો છે એના આધારે જીવોનો ભેદ પ્રભેદ અને એનું ક્યાં કયા શરીર આદિ, કેટલા શરીર મેક્સિમમ, કેટલા ઓછા આદિ બધું જોવામાં આવે છે એની આપણે ચર્ચા કરી। કેમાં કેટલા પરમાણુ છે, કેમાં કેટલા વધારે છે, કયા સૂક્ષ્મ છે, કયા સ્થૂળ છે, આ બધી વિશેષ ચર્ચા આપણી લગભગ 3 ક્લાસના માધ્યમથી થયું। સૌથી છેલ્લા ક્લાસમાં આપણે જોયું હતું કે જે તેજસ શરીર છે તો 2 પ્રકારના, એક નિસરણ અને અનિસરણ એવા 2 પ્રકારના તેજસ શરીર છે। એમાં જે સાધારણ મનુષ્ય એટલે ચારે ગતિના જીવોને જે તેજસ શરીર જોવામાં આવે છે એ તેજસ શરીર તો નિસરણ શરીર છે, જે બધાને જ જોવામાં આવે છે, સોરી અનિસરણ છે, જે બધાને જ જોવામાં આવે છે। પણ જે નિસરણ શરીર છે 2 પ્રકારના હોય છે, એક શુભ નિસરણ શરીર ને એક અશુભ નિસરણ શરીર। તો શુભ નિસરણ શરીર અહીંયા વ્હાઈટ શોલ્ડર માંથી નીકળે છે, એક હાથનું હોય છે, એ શુભ એવા શુભ્ર એટલે વ્હાઈટ કલરનું હોય છે, 12 યોજન સુધી જઈને જેટલા પણ કંઈ દુર્ભિક્ષ કે રોગ આદિ કંઈ હોય છે તો એને દૂર કરીને અંતર મુહૂર્તમાં પાછું આવીને વિલીન થઈ જાય। અને જે અશુભ તેજસ શરીર હોય છે તો એ સિંદૂરના રંગનું હોય છે, અહીંયા લેફ્ટ શોલ્ડરમાંથી નીકળે છે, એ 12 યોજન સુધી જઈને આખી ભૂમિને ડિસ્ટ્રોય કરી દે છે, એનો બાળી નાખે છે, નાશ કરી નાખે છે, પાછું આવીને વિલીન થઈને એ જીવનો પણ નાશ કરી નાખે છે। આ જાતના 2 પ્રકારના તેજસ શરીરની આપણે વાત કરી। પછી આપણે જોયું કે આહારક શરીરમાંથી પણ, આહારક શરીર જે છે એ પણ એક પ્રકારનું શુભ શરીર છે, જે મૂળ ઔદારિક શરીરમાંથી આ મસ્તકમાંથી નીકળે છે, એક હાથનું હોય છે, દૂધિયું એટલે મિલ્કી વ્હાઈટ હોય છે, આવી રીતના કોઈ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા, કોઈ અકૃત્રિમ જિનાલયોના દર્શન આદિ કરવા, કે કોઈ શંકા આદિ હોય તો કેવડી અથવા શુદ્ધ કેવડીના સમાગમ કરીને પાછું અંતર્મુહૂર્તમાં આવીને મૂળ શરીરમાં વિલીન થઈ જાય છે. આ બધી આપણે ચર્ચા લાસ્ટ ક્લાસમાં આપણે પૂરી કરી. હવે જો આગળ આપણે વધીએ છે, આજે સૂત્ર આપણે 50 થી લઈને 52 સુધી એક નવો ટોપિક છે અને 53મું સૂત્ર એક બીજો ટોપિક છે. આપણે બે ટોપિક આજે કવર કરવાનો ભાવ છે. સૌથી પહેલું જે સૂત્ર 50 થી 52, હવે લિંગના આધારે જીવોના ભેદ પ્રભેદ આપણે જોશું. લિંગ કહો કે ભેદ કહો, બે એક જ છે. બોલો. હા, એટલે આપણો પ્રશ્ન છે કે કોઈ અશુભ તેજસ શરીર હોય તો એ જીવને એટલું ત્યાં ખબર ના હોય કે પાછળ મને કરી નાખશે. જો ખબર તો છે, પણ ત્યાં ક્રોધના પરિણામ અથવા એ સમય કશાયના પરિણામ એટલા તીવ્ર છે કે એ જીવ એ કશાયના પરિણામમાં પોતે જ બળી રહ્યો છે. જીવ તો એ જીવ કઈ અગ્નિથી થોડી બળે છે, જીવ તો અંદર કશાયના પરિણામમાં બળી જ રહ્યો છે. અને એ વખતે એ મતિ ચાલતી નથી, એ વખતે એટલી આપણી બુદ્ધિ ચાલતી નથી. અને આજે એમને કઈ ભાવ નથી કે હું તેજસ શરીર કાઢું. એ જ્યાં તેજસ શરીરનું આખું જે પરિણામન થાય છે એ બધું એ કશાયના નિમિત્ત નૈમિત્તિકથી ઓટોમેટિક થાય છે. એમને પોતાને એવું ભાવ નથી, એમને પોતાને એવા ભાવ નથી કે હું આવી રીતના જઈને. એમને એ ભાવ છે કે બધું નાશ કરી નાખું, એ જાતના અંદર કશાયના ભાવ છે. પણ આવી રીતના હું તેજસ શરીરનો પ્રયોગ કરીને કરું એવા કોઈ એમને વિકલ્પાત્મક એવી બુદ્ધિ ચાલતી નથી. એ લબ્ધિ છે એ જાતની, તો એ જાતનું એ કાર્ય થાય છે ને. આવી જ બધી વ્યવસ્થાઓ છે. ચાલો, તો આપણે જે 50 થી લઈને 52 સુધી જે ટોપિક છે એ હવે લિંગના આધારે અથવા વેદના આધારે જીવોના વિભાજન કરવાની પદ્ધતિ એની આપણે વાત કરશું. સૌથી પહેલા એક સાધારણ ભૂમિકા બનાવી લઈએ કે જો આપણે 3 પ્રકારના લિંગ કે વેદ સાંભળ્યા હશે, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, બરાબર આ 3 સાંભળ્યા છે. હવે એમાં પણ 2 પ્રકાર છે, એક છે ભાવભેદ અને એક છે દ્રવ્યભેદ. ભાવભેદ અને દ્રવ્યભેદ. દ્રવ્યભેદ એટલે કે જે બહારથી શરીરની રચના એ પ્રકારની હોવી એને દ્રવ્યભેદ કહેવામાં આવે છે. અને અંદર આત્મામાં એ જાતના પરિણામ થવા એને ભાવભેદ કહેવામાં આવે છે. જો એને થોડું સમજીએ, વેદ અને લિંગ એક જ છે, બે સેમ જ છે. જેવી રીતના સમજો કે બહારથી પુરુષ રચના છે, કે પુરુષ, હવે જો પુરુષ રચના એટલે એ જાતના લિંગ આદિના એની હયાતી હોવી, પણ સાથે એ જાતના શારીરિક બંધારણ હોવું, એ જાતના સંહનન આદિ હોવું, મસ્ક્યુલર સ્ટ્રેન્થ આદિ હોવી અથવા હાડકાઓની સ્ટ્રેન્થ આદિ હોવી, અને જે આખા પર્યાય દરમિયાન, જેવી રીતના મનુષ્ય પર્યાય દરમિયાન જે બાળકથી લઈને વૃદ્ધ સુધી એ જે બહારની રચનામાં ચેન્જીસ આવા, બધું પુરુષ વેદની અંદર આવે છે. આ બાહ્ય પુરુષ વેદની વાત કરું છું, દ્રવ્ય વેદની. અને અંદર પરિણામોમાં જે એ જાતના પરિણામ થવા એને ભાવભેદ કહેવામાં આવે છે. હા, પોતે પુરુષ છે તો એમને સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ થાય છે એને પુરુષ વેદ કહેવાય છે. ખ્યાલ આવે? ઓપોઝિટ સેક્સ તરફ આકર્ષણ થવું, પુરુષને સ્ત્રી તરફ આકર્ષણ થવું એને ભાવથી પુરુષ વેદ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આપણે વાંચીએ છીએ અહીંયા સૂત્ર 50, લિંગ અર્થાત વેદના સ્વામી, મળ્યું ને? હા, જો સૂત્ર 50 બધા સાથે વાંચે છે. નારક સમૂર્ચિનો નપુંસકાની, ફરીથી 3 શબ્દ છે એટલે એક બે જ શબ્દ છે પણ બાયફર્ગેટ કરીને 3 થાય છે. પહેલું છે નારક સમૂર્ચિનો નપુંસકાની, એટલે નરક અને સમૂર્છન જીવો એ નપુંસક હોય છે. અર્થ, નારકી અને સમૂર્છન જન્મ વાળા નપુંસક હોય છે. જો પેલા એ સમજીએ કે આપણે આમ ગતિ પ્રમાણે જીવોને વિભાજિત કરીએ તો જીવો 4 ગતિમાં જોવામાં આવે છે. 4 આવે છે. હવે એમાં સમૂર્છન જીવો ક્યાં હોય? મનુષ્ય અને તિર્યંચમાં હોય છે. નારક અને દેવમાં સમૂર્છન જીવો હોતા નથી. ફરીથી સમૂર્છન કોને કહેવાય? કે માતા પિતાના સંયોગ વગર જ કોઈ જીવ વાતાવરણમાંથી જ પૂતગલ પરમાણુને ગ્રહણ કરીને આ શરીર બનાવી લે અને જીવવાનું એનું જીવન ચાલુ થઈ જાય એને સમૂર્છન કહેવાય છે. એ ગર્ભ જ નથી અને ઉપપાદ વાળા પણ નથી, બાકીના બધા સમૂર્છન છે. ખ્યાલ આવે ને? તો જો દેવોમાં સમૂર્છન નથી, અહીંયા કયા લીધા કે એક નારકી જીવો અને મનુષ્ય અને તિર્યંચમાંથી સમૂર્છન જીવો, કે આટલા જીવો નપુંસક વેદવાળા હોય છે. આ ખ્યાલ આવ્યો ને? એક આપણે સેમ્પલ સેટ ક્રિએટ કરી નાખ્યું. આ જે જીવો કીધા ત્યાં કોઈ પુરુષ કે સ્ત્રી વેદ નથી. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે મનુષ્ય અને તિર્યંચમાં સમૂર્છન જીવો ક્યાં ક્યાં હોય છે જો એ સમજીએ. પહેલા તિર્યંચ લઈએ. તો તિર્યંચમાં એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અને અહીંયા તો એમ પણ કીધું છે કે અસંગની પંચેન્દ્રિય, એ બધા સમૂર્છન જીવો જ છે. તો આટલા જે જીવો છે એટલે એક ઇન્દ્રિયમાં કે ત્રણ ઇન્દ્રિયમાં કે ચાર ઇન્દ્રિયમાં કોઈ મેલ ફિમેલ હોતું નથી. આ ખ્યાલ આવે છે કે નહીં? આપણે સાયન્સમાં વાંચીએ ને આપણી પુસ્તકોમાં તો એવું આવે કે માખી હોય ને, અથવા હની બી હોય, તો હની બીમાં દેર ઇઝ અ ક્વીન બી અને દેર ઇઝ અ વર્કર બી, એવું આવે ને હની બીમાં. કીડીમાં પણ આવે છે કે એક સ્ત્રી કીડી છે અને બાકીના પુરુષ કીડીઓ છે, પણ એવું ખરેખર હોતું નથી. જો તમે એમ જોવા જાઓ તો કીડીઓ અને માખીઓને એમાં પણ ઘણી બધી જુદી જુદી રચનાઓ જોવામાં આવે છે, કે દરેક કીડી સમાન હોતી નથી. તો આ જુદી રચનામાં કોઈકને સ્ત્રી પુરુષ જે કહેવું એ કદાચ હોઈ શકે, પણ શાસ્ત્રનું આગમ વચન એવી રીતના છે કે આવી રીતના ત્રણ ચાર ઇન્દ્રિય વાળા જીવો ક્યારે સ્ત્રી પુરુષ હોતા નથી. બધા સમૂર્છન છે અને જેટલા સમૂર્છન છે બધા નપુંસક વેદી છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે મેં ફરીથી થોડું રિપીટ કર્યું, આપણને એનો ભાવ સમજાવવો જોઈએ થોડો. જો ટીકા લઈએ થોડી, આ થોડું પહેલા પરિભાષા છે સમજી લઈએ. લિંગ અર્થાત વેદના બે પ્રકારના, લિંગ અર્થાત વેદ બે પ્રકારના છે. એક છે દ્રવ્યલિંગ, જે પુરુષ સ્ત્રી કે નપુંસકત્વ બતાવનારું શરીરનું ચિહ્ન તેને લિંગ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જે બહારથી પુરુષનું શરીર કેવું છે, સ્ત્રીનું શરીર કેવું છે, નપુંસકનું શરીર કેવું છે, એ શારીરિક રચનાને દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. અને બીજું ભાવલિંગ. સ્ત્રી પુરુષ કે સ્ત્રી અને પુરુષ, જો આ જરા સમજો, ઉપર જે પુરુષલિંગ કીધું છે, પુરુષવેદ કીધું છે, એની સામે નીચે ભાવલિંગમાં સ્ત્રી લખ્યું છે. ખ્યાલ આવ્યો કે ઓર્ડર જુઓ, ઉપર લખ્યું છે પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદ, અને અહીંયા નીચે શું લખ્યું? સ્ત્રી પુરુષ કે સ્ત્રી પુરુષ બંનેને ભોગવવાની અભિલાષા રૂપ આત્માના પરિણામ તેને ભાવલિંગ કહેવામાં આવે છે. એટલે જો જે જે દ્રવ્યલિંગી છે, એટલે સમજો કે જે પુરુષ વેદી છે તો એને સ્ત્રી સાથે ભોગવવાના પરિણામ આવે છે, જે સ્ત્રી વેદી છે એને પુરુષ સાથે ભોગવવાના પરિણામ આવે છે, અને જે નપુંસક વેદી છે એને દેવ સાથે ભોગવવાના પરિણામ આવે છે. આટલું ક્લિયર થયું ને? જો આગળ વાંચો. એના રૂપ આત્માના વિકારી પરિણામ. તો હવે નારકી અને સમૂર્છન જીવોને દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંને નપુંસક હોય છે. એટલે કોઈ પણ આ નારકી જીવો છે અથવા એકથી લઈને ચાર ઇન્દ્રિય કે અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો જે છે, તો એનું શરીર પણ નપુંસક વેદી છે અને પરિણામમાં પણ એને નપુંસક વેદ ભાવલિંગ પણ નપુંસક વેદ હોય છે. આગળ વાંચી લો સેકન્ડ પોઈન્ટ. નારકી તથા સમૂર્છન જીવો નપુંસક જ હોય છે, કેમ કે તે જીવોને સ્ત્રી પુરુષ, જો આ સમજો થોડું, જે નારકી જીવ છે, નારકી જીવ છે તો સંઘની પંચેન્દ્રિય, એટલે એને પાંચ ઇન્દ્રિય રૂપ જ્ઞાનનો ઉઘાડ છે. તો એની પાસે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુ, કર્ણ બધું છે. પણ નરક એક ભૂમિ જેવી છે કે ત્યાં કોઈ એવા મનોજ્ઞ સંયોગો હોય કે હા, જો આને સ્પર્શ કરીને મજા આવી, સારું લાગ્યું. જેવી રીતના સમજો કે બહુ ગરમી હોય તો આપણને કંઈક ઠંડી વસ્તુ એને અડવું ગમે ને, અથવા બહુ ઠંડી હોય તો ગરમ કંઈક વસ્તુ અડવી ગમે છે ને. તો ત્યાં નરકમાં જ્યાં બહુ ગરમી છે ત્યાં એવો કોઈ બહુ ઠંડો પદાર્થ અડવા મળતો જ નથી. અથવા બહુ ઠંડી હોય તો ત્યાં કંઈક ગરમ પદાર્થ અડવા મળતો જ નથી. નરકમાં એવી કોઈ પ્લેઝન્ટ સ્મેલ જ નથી કે એમને કોઈ મનોજ્ઞ સુગંધ સૂંઘવા મળે. ખ્યાલ આવે ને? એવો કોઈ પ્લેઝન્ટ સાઉન્ડ નથી, ખાલી કર્કશ અને કિકિયારીઓ જ છે. સમજાય છે? એટલે નરકમાં એવા પંચેન્દ્રિયમાં સુખ બુદ્ધિ થાય એવા કોઈ સંયોગો જ નથી. જો એ અહીંયા કહે છે જો નારકી જીવો છે ને, નારકી જીવો છે ને, એને જાણે ઓલા કોઈ તિર્યન ચાદી જીવો છે તો એને કેવી વિકલ્પ થાય છે કે જો હું આમ કરીશ તો મને શાંતિ થશે. જેવી રીતના છ ડાળામાં આવે છે ને કે ઓલું વૃક્ષ હોય તો હું વૃક્ષની નીચે બેસું, જરા છાયામાં ખૂબ થાકી ગયો છું આમ આ કશાય નાદી કરીને, તો હું જરા બેસું. પણ એ બેસે છે ને ઉપરથી ઓલા પાંદડા પડે છે ને શરીરના ટુકડા થઈ જાય છે. એટલે નારકી જીવોને આશા કે ઈચ્છા તો ઘણી છે પણ ત્યાં પૂર્તિ કરવા માટેના સંયોગો જરાય નથી. બરાબર, જો વાંચે નારકી અને સમૂર્છન જીવો નપુંસક જ હોય છે. કેમ કે તે જીવોને સ્ત્રી પુરુષ સંબંધી મનોજ્ઞ શબ્દ સાંભળવાનો, એટલે કર્ણ લીધું, કોઈ એવા શુભ શબ્દ સાંભળવા મળે, મનોજ્ઞ ગંધને સૂંઘવું, મનોજ્ઞ રૂપને દેખવું, મનોજ્ઞ રસનું ચાખવું કે મનોજ્ઞ સ્પર્શનું સ્પર્શવું, એ કાંઈ હોતું નથી. એવા કોઈ ત્યાં સંયોગો જ નથી, એટલે એવી કોઈ ત્યાં વ્યવસ્થા નથી. તેથી થોડું કલ્પિત સુખ પણ તે જીવોને હોતું નથી. આપણને અત્યારના જો મનુષ્ય પર્યાયમાં વિચાર કરો કે ભાઈ ખૂબ ઉનાળો હોય અહીંયા મુંબઈમાં અને પરસેવા નીકળતા હોય અને ઘરે જઈને જરાક આપણે આમ એસી ચાલુ કરીને બેસીએ તો ભલે કલ્પના માત્ર, ભલે વિષય સુખ છે, એમ કહીને ઇન્દ્રિય સુખ છે જે સુખાભાસ છે, પણ એટલું તો પુણ્યનો ઉદય આપણને છે. ખ્યાલ આવે ને? અરે ખરેખર તો આપણને ઘણો પુણ્યનો ઉદય છે. ચલો એની વાત પછી. હમણાં જ એક પંડિતજી હતા એનું હું સાંભળતો હતો, એમણે બહુ સરસ વાત કરી. હું તમને અસાઇનમેન્ટ આપું છું, ઘરે જઈને કરજો. એક પેજ બનાવજો, એ પેજમાં બે કોલમ બનાવજો કે એક આપણને કયા પુણ્યના ઉદય છે અને બીજું આપણને કયા પુણ્યના ઉદય નથી. એટલે એવી કઈ વસ્તુ છે જે આપણને હજી લેકિંગ છે અને હજી આપણને હોત તો સારું હોત. ખ્યાલ આવે છે ને? અને કયા પુણ્યના ઉદય છે. હવે એમનો ટોપિક તો એ હતો કે મનુષ્ય ભવની દુર્લભતા અને સબ તરસે અવસર આ ચુકાય, એ એમનો ટોપિક હતો. એટલે આ તમે છે ની કોલમ બનાવશો ને તો એટલી બધી વસ્તુ આવશે કે જાણે લિસ્ટ પૂરી જ નહીં થાય કે આ બધું આપણી પાસે છે ઓલરેડી અને હવે નથી. એમાં શું છે કે એક બે વસ્તુ કદાચ આવશે કે ભાઈ તીર્થંકર ભગવાનનો સંયોગ નથી, મુનિરાજનો સંયોગ, એ બધા એક બે આવશે, પણ એના સિવાય તો લગભગ હવે બધું જ આપણી પાસે છે. એટલે મારે હવે અહીંયા કંઈક બીજું કહેવું છે કે આપણને જો પુણ્યના ઉદય પણ એટલા જોરદાર છે કે આપણને કમસે કમ એટલો સુખાભાસ રૂપ એ પુણ્યનો ઉદય તો છે ને, ત્યાં નારકી જીવોને તો એ પણ નથી. ઇમેજિન કરો કે શરીરમાં કઈ રોગ આવ્યો હોય, ખૂબ કઈક દુખાવો થતો હોય અને એ જાય જ નહીં, અથવા એ જવા માટેનો કોઈ ઉપાય પણ ન દેખાય, તો કેવી પરિસ્થિતિ બને? આપણે સમજો કે ખૂબ ભૂખ લાગી છે અને એવી કોઈ જગ્યા નથી કે એવી કોઈ વ્યવસ્થા નથી કે આપણને કઈ ફૂડ મળે અને આપણી એ ભૂખ દૂર થાય, કેવી પરિસ્થિતિ બને? ત્યાં નરકમાં આવી પરિસ્થિતિ છે. ખ્યાલ આવે છે ને? સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે પણ ત્યાં એ વસ્તુ જુદી છે ને, તો હું આત્મા છું એ નિર્ણય કરવો એ છે. પણ એના મતલબ એમ નથી કે એને પુણ્યનો ઉદય થઈ જાય. હવે એ જીવને ત્યાં હજી પાપના જ ઉદય છે, એ સમ્યક દ્રષ્ટિ જીવો પણ ત્યાં દુઃખ સમતા ભાવ છે. જો સમ્યક દ્રષ્ટિ જીવ છે તો એમને અનંતાનુબંધી કશાય ચોકડીનો અભાવ થયો છે, અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ નથી, તો એટલા પ્રમાણમાં એ જીવને ત્યાં સમતા ભાવ છે. પણ સમતા ભાવ છે એનો મતલબ શું કે એમને સમજો બાહ્ય જે પરિસ્થિતિ બને છે, સમજો ખૂબ ગરમી છે અને બે જીવ છે, તો બે જીવમાં એક જીવ ખૂબ અકળાય છે અને બીજો જીવ થોડો સમતા ધારણ કરે છે, બસ આટલો ફરક છે. પણ ત્યાં બાહ્યમાં જે પાપના ઉદય છે એમાં કઈ ફરક નથી. સંયોગોમાં તો બેવ સેમ છે, દુઃખના સંયોગ તો બેવને છે. ચાલો, કોને? નિગોદના જીવ એકેન્દ્રિય છે, એ નપુંસક લિંગી છે, કરી શકે ને? જો પ્રશ્ન છે નિગોદના જીવ શુભ અશુભ ભાવ કરી શકે છે? વિશ્વના એવા કોઈ સંસારી જીવ નથી કે જેને દરેક અંતરમૂળમાં શુભ અશુભ ભાવ ન થતા હોય. એવો કર્ણાનિયોગનો નિયમ છે કે દરેક જીવને દર અંતરમૂળે શુભ અશુભ શુભ અશુભ ભાવ થાય જ છે. આ શુભની માત્રા કેટલી છે? કેમ કે એ જીવને શુભ ભાવ થાય છે તો પણ એ નિગોદથી બહાર નીકળતા નથી, એટલે એ એટલા સ્ટ્રોંગ નથી, પણ થાય છે ખરા. હવે એવા કોઈ શુભ ભાવ થાય, કશાયની મંદતા થાય, જેને પુણ્યને કારણે બહાર આવી પણ શકે પાછળથી, પણ થાય છે તો બધા જીવને શુભ અશુભ ભાવ થાય છે. બરાબર થાય છે ને? બધા જીવને થાય, બધા જીવને થાય છે. ચાલો આપણે શું વાત કરી, જો આપણે થોડું આપણે ગતિ અને આનાથી સમજે જીવો ને તો ઈઝી પડી જાય. કે ચાર ગતિના જીવો છે, એમાં બધા નારકી નપુંસક વેદી જ છે. બરાબર તિર્યંશમાં આપણે જોયું કે જે એકથી પંચેન્દ્રિય છે, અસંગની પંચેન્દ્રિય સુધીના એ નપુંસક વેદી છે. હા, આમાં આવ્યું ને થોડો કે અસંગની પંચેન્દ્રિય પણ સમૂર્છન છે અને નપુંસક વેદી છે, આગળના સૂત્રમાં જ આવ્યું હમણાં. જો આપણે કાઢો 35મું સૂત્ર ને એની ટીકા, જેની પાસે શાસ્ત્ર હોય એ કાઢજો. 35 સૂત્ર એની ટીકા મળ્યું. જો એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય તિર્યંશોને નિયમથી સમૂર્છન જન્મ હોય છે. કેટલું ચોખ્ખું લખ્યું છે, સંઘની પંચેન્દ્રિય તિર્યંશોને ગર્ભ અને સમૂર્છન બંને પ્રકારના જન્મ હોય છે. એટલે કે કેટલાક ગર્ભ જ હોય અને કેટલાક સમૂર્છન હોય છે. લબ્ધ પર્યાપ્ત મનુષ્યને પણ સમૂર્છન જન્મ હોય છે. જો પહેલી લાઈન જ છે ને, જુઓ ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો શું વાત થઈ આપણી, કે બધા નારકી નપુંસક વેદી છે. તિર્યંશોમાં એકેન્દ્રિયથી લઈને અસંઘની પંચેન્દ્રિય સુધી નપુંસક વેદી છે. મનુષ્યમાં જે સમૂર્છન વાળા મનુષ્ય છે એ નપુંસક વેદી જ છે, એમાં કોઈ પુરુષ સ્ત્રી નથી. ખ્યાલ આવે? હવે સમૂર્છન મનુષ્ય કોણ છે? કે જો એવા મનુષ્ય હોય જે ખાલી શ્વાસના 18મા ભાગ માટે જ જન્મ લે, એટલી જ એમની આયુષ્ય છે. ખ્યાલ આવે ને? એવા એવા મનુષ્ય ના જીવો, એટલે એક ભાવ છે મનુષ્યનો કે શ્વાસના 18મા ભાગમાં એનું મૃત્યુ થઈ જાય અને એને સમૂર્છન મનુષ્ય કહેવાય છે. એ પણ નપુંસક વેદી છે. આટલી આપણે વાત થઈ. હવે જો આગળ વધીએ, એક મિનિટ. હા, શું કહો છો? હિન્દી તત્વાર સૂત્ર છે, એ પણ રામજી બાપુની ટીકા છે. અને આ ગુજરાતી પણ રામજી બાપુની છે, આ હિન્દી પણ રામજી બાપુની ટીકા છે. હવે આમાં પ્રિન્ટિંગ એવી રીતના થયું છે, 35મું સૂત્ર ટીકા, અહીંયા લખ્યું છે એકેન્દ્રિય સે અસૈનિક ચતુરેન્દ્રિય જીવ કે નિયમ સે સમૂર્છન જન્મય, ઓર અસૈની ઓર સૈની પંચેન્દ્રિય ગર્ભ કે સમૂર્છન દોનો જન્મ હોતે. એટલે પ્રશ્ન એ થયો કે અસૈની પંચેન્દ્રિય એને ગર્ભ કે આ હોય કે નહીં, બંને. તો આમાં એક પ્રિન્ટમાં આમ લખ્યું છે, એક પ્રિન્ટમાં આમ લખ્યું છે. આ પોઈન્ટને પેન્ડિંગ રાખો, નેક્સ્ટ ટાઈમ ચેક કરીને, કોઈ બીજા શાસ્ત્રમાં પણ ચેક કરીને કન્ફર્મ કરું છું. ખ્યાલ આવે ને? જો એકેન્દ્રિયથી ચતુરેન્દ્રિય સુધી તો નિયમથી સમૂર્છન અને નપુંસક વેદી છે. જે સંઘની પંચેન્દ્રિય છે એ ગર્ભ જ પણ હોઈ શકે અને સમૂર્છન પણ હોઈ શકે. જે સમૂર્છન છે એ નપુંસક વેદી જ છે, અને જે ગર્ભ જ છે એ પુરુષ કે સ્ત્રી બે હોઈ શકે છે. હવે અસંઘની પંચેન્દ્રિયનું જે કન્ફ્યુઝન છે એને પેન્ડિંગ રાખો. ગર્ભજમાં પણ નપુંસક હોઈ શકે, ગર્ભજ તિર્યંશ પણ નપુંસક હોઈ શકે છે. હવે જો આગળ આવીએ આપણે 51મું સૂત્ર, દેવોના લિંગ. જો નરક અને મનુષ્ય તિર્યંશની વાત કરી ને, હવે દેવ ઉપર આવીએ છે. ન દેવાહા, 51મું સૂત્ર શું છે? ન દેવા, ન એટલે કે ઉપર જે નપુંસકની વાત કરી એ દેવોમાં નથી. બરાબર, દેવો નપુંસક હોતા નથી, અર્થાત દેવોને પુરુષલિંગ અને દેવીઓને સ્ત્રીલિંગ હોય છે. આમાં કોઈ કન્ફ્યુઝન નથી. જે દેવ છે એ દ્રવ્યલિંગ પણ પુરુષ છે, ભાવલિંગ પણ પુરુષ છે, અને જે દેવીઓ છે એ દ્રવ્યલિંગ પણ સ્ત્રી છે, ભાવલિંગ પણ સ્ત્રી છે. તિર્યંચોમાં અને મનુષ્યમાં એવા ઓપ્શન છે, કેવા ઓપ્શન છે કે દ્રવ્યથી તો મનુષ્ય એટલે પુરુષ છે, પણ ભાવથી સ્ત્રીલિંગ છે. એટલે કે દ્રવ્યથી બહારથી મનુષ્ય પુરુષ છે, પણ અંદરથી એને પુરુષ સાથે રમવાના ભાવ થાય છે. ખ્યાલ આવે? એટલે પુરુષ સાથે રમવાના ભાવને સ્ત્રીલિંગ કહેવાય, અથવા વાઇસ વર્સા, કે બહારથી તો સ્ત્રીલિંગ છે, બહારથી સ્ત્રીલિંગ છે અને નેચરલ ભાવ થવા જોઈએ પુરુષ સાથે રમવાના, પણ એની બદલે સ્ત્રી સાથે રમવાના ભાવ થાય છે. ખ્યાલ આવે? એને પુરુષલિંગ ભાવથી છે અને દ્રવ્યથી, હા ખ્યાલ આવે. એવા બે તિર્યંચ અને મનુષ્યમાં આવા ઓપ્શન છે. પણ દેવોને જે પુરુષને સ્ત્રીલિંગ છે એ તો બહુ ક્લિયર છે, એમાં આવા ક્રોસ કનેક્શન નથી. ચાલો ટીકા. દેવગતિમાં દ્રવ્યલિંગ અને ભાવલિંગ સરખા હોય છે. હવે જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સેકન્ડ પોઈન્ટ, મલેચ્છ ખંડના મનુષ્યો સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે વેદને જ ધારણ કરે છે, ત્યાં નપુંસક ઉપજતા નથી. જો આપણે ભૂમિની રચના કેવી રીતના છે એ સમજીએ. આપણે જંબુદ્વીપ, તમને યાદ હશે જંબુદ્વીપમાં અમુક ભોગ ભૂમિ છે, જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ ભોગ ભૂમિ, અને અમુક કર્મ ભૂમિ. જો ભોગ ભૂમિમાં તો યુગલ્યા ઉત્પન્ન થાય છે. હવે જે યુગલ્યાઓ છે એમાં જે પુરુષ છે એ પુરુષ જ છે અને સ્ત્રી છે એ સ્ત્રી છે, દ્રવ્ય અને ભાવ દેવથી. એટલે ત્યાં કોઈ નપુંસક વેદ બી નથી અને કોઈ ક્રોસ વેદ પણ નથી. બરાબર, ભોગ ભૂમિ ક્લિયર. કર્મભૂમિમાં, કર્મભૂમિ તમે જુઓ ને તો દરેક કર્મભૂમિમાં છ ખંડ હોય છે. છ ખંડ હોય ને, જેવી રીતના જંબુદ્વીપમાં છ ખંડ છે, એક આર્યખંડ અને પાંચ મલેચ્છ ખંડ. એવી જ રીતે વિદેહ ક્ષેત્રમાં પણ જે 32 કર્મભૂમિઓ છે એમાં પણ બધામાં એક આર્યખંડ અને પાંચ મલેચ્છ ખંડ હોય, બધામાં. યસ, તો એ બધામાં જે આર્યખંડ છે ત્યાં જ આ ત્રણ વેદની વ્યવસ્થા છે. જેટલા પાંચ મલેચ્છ ખંડ છે એમાં કોઈ નપુંસક વેદી હોતા નથી. હા એ જુદું. હા એ જે નપુંસક મનુષ્ય, એ નપુંસક મનુષ્ય એ સમૂર્છન પણ હોઈ શકે ને ગર્ભ જ પણ હોઈ શકે, એ વસ્તુ જુદી થઈ. હમણાં ખાલી નપુંસક વેદની વાત છે, તો વેધર ગર્ભ જ ઓર સમૂર્છન, ઈધર વે. એટલે કે મલેચ્છ ખંડમાં સમૂર્છન મનુષ્ય હોતા જ નથી, પહેલો પોઈન્ટ એ કરો. બરાબર, અને બીજો પોઈન્ટ કે ગર્ભજથી પણ કોઈ નપુંસક પણ ઉત્પન્ન થતા નથી. મલેચ્છ ખંડમાં કોઈ નપુંસક હોતા નથી. જો મલેચ્છ ખંડના મનુષ્યો સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે વેદને ધારણ કરે છે ત્યાં નપુંસક ઉપજતા નથી. બરાબર છે, આટલું ક્લિયર છે. એમાં ભોગભૂમિ લખ્યું છે, હા બે લખ્યું, એટલે એ તો ભોગભૂમિ ક્લિયર જ છે, એમાં કોઈ ડાઉટ નથી. ભોગભૂમિમાં પણ ખાલી મનુષ્ય અરે સ્ત્રી ને પુરુષ જ હોય છે. એટલે જો દેવગતિ ક્લિયર, પછી મનુષ્ય ગતિમાં ભોગભૂમિ ક્લિયર, કર્મભૂમિમાં મલેચ્છખંડ ક્લિયર, આર્યખંડમાં ત્રણેય વેદ હોય છે. બરાબર, એટલે મનુષ્ય ગતિ પૂરી. તિર્યંચ ગતિમાં જે હીન જીવો છે બધા સમૂર્છન છે અને નપુંસક જ છે, અને જે પંચેન્દ્રિય જીવો છે તો એમાં ત્રણેય વેદ પોસિબલ છે. બરાબર, એટલે એ પણ પૂરું, અને નારકી જીવો પણ પૂરા. બરાબર, એ રીતે આપણે બધા જ જીવોને કયા કયા પ્રકારના હોય છે ભેદ એ આપણે જોયા. જો 52મું સૂત્ર પણ જોયું. બીજાઓના લિંગ શેષા સ્ત્રી વેદાહ. જો અહીંયા સ્ત્રી લખ્યું છે, સ્ત્રી એટલે સ્ત્રી નહીં, સ્ત્રી એટલે ત્રણ, ત્રિવેદાહ શેષાહ ત્રિવેદાહ, એટલે કે બાકી રહેલા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો ત્રણેય વેદવાળા હોય છે. જેટલા પણ ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ છે, એટલે જે ગર્ભથી ઉત્પન્ન થાય છે, એમાં ત્રણેય વેદ પોસિબલ છે. જો ટીકા, હવે આ પણ જો ખૂબ ડેન્જર સ્ટેટમેન્ટ છે, પણ સાંભળો, હવે એનો વિચાર તમે કરજો હોમવર્ક તરીકે, હું તો ખાલી વાંચી જાઉં છું. ભાવવેદના પણ ત્રણ પ્રકાર છે. પુરુષવેદનો કામાગ્નિ તૃણના અગ્નિ સમાન જલ્દી શાંત થઈ જાય છે. સ્ત્રી વેદનો કામાગ્નિ અંગારના અગ્નિ સમાન ગુપ્ત હોય છે અને કંઈક કાળ પછી શાંત થાય છે. અને નપુંસક વેદનો કામાગ્નિ ઈંટની અગ્નિ સમાન ઘણા લાંબા કાળ સુધી રહે છે. આજે આવી જ વસ્તુ વ્યવસ્થા છે. આપણે કહીએ ને કે ભાઈ એમ શું કહેવાય કે ઓલું ડાયવર્સિટી, એમ ઓલું શું કહેવાય, મેલ ફિમેલ ઇક્વાલિટી. ઇક્વાલિટી તો છે જ, ડેફિનેટલી, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ જે પ્રાકૃતિક જે શરીરની રચનાઓ આદિ છે, પણ એમાં કંઈક તો ફરક છે. એ ફરકની અહીંયા ખાલી વાત કરે છે. અહીંયા ભાવની વાત છે, ભાવની. એટલે બહારથી શરીરની તો વાત જ નથી. ગઈકાલે જ હું એક પ્રવચન સાંભળતો હતો, બહુ જ સરસ પ્રવચન હતું. એમાં શું કીધું ખબર છે કે જે આપણને એમ કહે છે ને, સમયસારજીની પહેલી ગાથા જે છે એના પર પ્રવચન હતું. કે પ્રવચન એમાં શું હતું કે દરેક જીવોમાં પહેલા સિદ્ધોની સ્થાપના કરીને તમે આ સમયસારજીને વાંચજો તો તમારું અવિનાશી કલ્યાણ થશે. એ તપ કલ્યાણમાં દીક્ષાવનમાં પ્રવચન હતું, એટલે વૈરાગ્ય પ્રવચન હતું. એટલે એમાં એમણે પંડિતજીએ બહુ સરસ કીધું કે આ જે બહારથી આપણે જોઈએ છે ને, જો આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ જૈન છે, આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આ જે બધા ભેદ, આ ટીલિયન છે, આ મનુષ્ય છે, આ જે બધા ભેદથી જોવાની દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિ જ આપણું મિથ્યાત્વ છે. બાકી ખરેખર તો બધા જીવ છે, બધા આત્મા છે. એટલે ત્યાં જ આપણે જે એમ કહે ને કે બાયસ, એક જાતના ભેદભાવ અહીંયા જોવાની દ્રષ્ટિથી ઉત્પન્ન કરી નાખે. બાકી તો દરેક જીવ સમાન છે. જેવા સિદ્ધ ભગવાન છે એવો જ હું છું. એટલે જૈન ધર્મ તો આ ટાઈપનું આપણને ડાયવર્સિટીની ઇન્ક્લુઝનની વાત કરે છે. પણ જે પ્રાકૃતિક જે ફરક છે એનું પણ આપણે જ્ઞાન તો હોવું જોઈએ. ચાલો હવે એક સેકન્ડ ટોપિક આપણે શરૂ કરીએ છીએ. આપણે લિંગ અથવા વેદના આધારે જીવોના ભેદ પ્રભેદ જોયા. હવે 53મું સૂત્ર છે એ આયુષ્યની વાત કરે છે. જો ઉપરનું ટાઇટલ જોઈએ, કોનું આયુષ્ય અપવર્તન એટલે કે અકાળ મૃત્યુ રહિત છે. જો પહેલા આખું થોડું બંધારણ સમજી લઈએ તો આપણને આ વાંચવું ઈઝી પડશે, નહીં તો થોડું કોમ્પ્લિકેટેડ પડશે. એક આઠ કર્મમાં એક આયુ કર્મ છે, બરાબર. એ આયુ કર્મનું કામ શું છે કે એ જે જીવ, કોઈ પણ જીવ કોઈ એક ગતિમાં કેટલો વખત કાળ, કેટલો વખત રહેશે એ આયુષ્યનું નક્કી કરે છે. આયુષ્ય એનું નિયામ એટલે નિમિત્ત કારણ છે. તો ચાર પ્રકારના આયુષ્ય છે, દેવાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને નરકાયુ, બરાબર. દેવાયુ બંધાતા એ જીવ દેવગતિમાં કેટલો વખત રહેશે એ સમય નક્કી થવો એને દેવાયુ કહેવાય છે. પછી મનુષ્યાયુ, તિર્યંચાયુ, નરકાયુ, એમ જ સમજી લેવું. હવે આયુષ્યના પહેલા બે પ્રકાર છે. એક છે ભૂજ્યમાન આયુ અને એક છે બધ્યમાન આયુ. ભૂજ્યમાન આયુ એટલે કે જે વર્તમાનમાં આયુષ્ય ચાલી રહ્યું છે તે, અને બધ્યમાન આયુ એટલે કે જે નેક્સ્ટ ભવનું આયુષ્ય આપણું બંધાય છે તે. આ વર્તમાનમાં આપણી પાસે બે પ્રકારના આયુષ્યના કર્મ છે અથવા હોય અથવા નો બી હોય, ડિપેન્ડ્સ. જેનું આયુષ્ય નેક્સ્ટ ભવનું બંધાઈ ગયું છે તો એને બધ્યમાન આયુષ્યના કર્મ પણ ત્યાં સ્થિતિમાં છે, સત્તામાં છે. અને વર્તમાનના તો છે જ, જેનો ઉદય આવી રહ્યો છે. જેટલું જેનું આયુષ્ય છે, સમજો કે મારું આયુષ્ય 100 વર્ષનું છે અથવા 50 વર્ષનું છે, તો 50 વર્ષના જેટલા સમય હોય એટલા સમય પ્રમાણે નિષેક રચના બને છે. નિષેક એટલે શું કે એક સમયમાં ઉદયમાં આવવા યોગ્ય કર્મ, બરાબર. તો સમજો કે મારું હમણાં નેક્સ્ટ ભવનું આયુષ્ય 1 વર્ષનું બંધાયું. ઇમેજિન કર્યું કે હું અહીંથી તિર્યંશ થયો અને 1 વર્ષનું મારું આયુષ્ય છે. તો 1 વર્ષમાં જેટલા સમયો છે એટલા નિષેક બને છે. નિષેક એટલે લેવલ્સ. એક એક સમયમાં ઉદયમાં આવવા યોગ્ય કર્મ પરમાં. પહેલા સમય આટલા કર્મ ઉદયમાં આવશે, બીજા સમય આટલા આવશે, ત્રીજા સમય આટલા આવશે, એમ કરીને એક આખા વર્ષ સુધીના બધા નિષેકો લાઇનસર બધા ઓર્ગેનાઇઝ થઈ ગયા, બરાબર. હવે સમજો કે જ્યારે મારું આયુષ્ય બંધાયું તો એક અંતર્મુહૂર્ત સુધી આયુષ્ય બંધાયું છે ને, સમજો એ આયુષ્ય બાંધતી વખતે 1 લાખ પરમાણુ આપણે બાંધ્યા. તો એ 1 લાખ પરમાણુ પહેલા 1 વર્ષના જેટલા નિષેકો છે બધામાં ડિવાઈડ થઈ જાય છે. આટલું ક્લિયર છે બધાને? આટલું ક્લિયર છે? ઓકે. હવે જો એમ સમજો કે આપણે એ પણ સાંભળ્યું છે ને કે આયુષ્યના બંધ 8 વાર પડી શકે છે. 8 વાર એને અપકર્ષ કાળ કહેવામાં આવે છે. आठ वार आयुष्य बंद पड़वाना चांस है। समझो पहली वार आयुष्य बंद पड़ो एक वर्ष ना बंद पड़ो, हम बीजी वार बंद पड़ो के समझो हाफ इयर नो अर्धा वर्ष नो पड़ो, तीजी वार पड़ो तो बे वर्ष नो पड़ो, समझो चौथी वार पड़ो ज नहीं, पांचमी वार पड़ो ज नहीं, पाचो सातमी वार पड़ो अने कदाच पाचो एक वर्ष नो पड़ो। ख्याल आवे आवा इट इज पॉसिबल के आठ में बंधाय के नौ भी बंधाय, ओछू बंधाय वधारे बंधाय बधु पॉसिबल छे, पण आ आठ वार में समझो बंधायु ज नहीं, एक के वार में आयुष्य नो बंद न थयो तो आई वर्तमान आयुष्य छेल्ला अंतर मुहूर्त में ए आयु कर्म बंधाय छे अने नेक्स्ट भव नो आयु शुरू थाय छे। आटलू क्लियर? ओके, हवे ई जे आठ वार में जे आयुष्य बंधाया એમાંથી જેટલું મેક્સિમમ આયુષ્ય બંધાયું ને દેટ બીકમ્સ યોર આયુ ફોર નેક્સ્ટ ભવ, જે ઓછું વાળું છે દેટ ઇઝ નોટ કાઉન્ટેડ। આટલું ક્લિયર થયું? કેમ કે સમજો કે જે નિષેકોની રચના થઈ, હવે એક લાખ પરમાણુ આવ્યા તો પહેલી વારમાં એક વર્ષમાં ડિસ્ટ્રીબ્યુટ થયા, બીજી વાર સમજો પાંચ લાખ બાંધ્યા પણ હાફ યરમાં ડિસ્ટ્રીબ્યુટ થયા, તો ઉપરના તો છે ને પહેલા વખતના, તો એ ક્યાં જાય? તો એ તો છે ને। હવે સમજો કે નેક્સ્ટ વાર એક લાખ પરમાણુ બંધાયા ત્રણ વર્ષ માટે, તો ઇટ વિલ ગેટ ડિસ્ટ્રીબ્યુટેડ ફોર થ્રી યર્સ, તો હવે ઉપર જે એક લાખ ના હતા એની ઉપર બીજા નવા આવ્યા, એટલે એમ કરીને તમારું ટોટલ આયુ હવે જે આયુ છે ત્રણ વર્ષનું થાય છે। એટલે જે આ અપકર્ષ કાળમાં આયુષ્ય વધી શકે છે, ઘટી શકતું નથી। આટલું ક્લિયર? અપકર્ષ કાળમાં આયુષ્ય વધી શકે છે, ઘટી શકતું નથી। જો વર્તમાન ભવમાં નેક્સ્ટ ભવના આયુષ્યની વાત ચાલુ છે, વર્તમાન ભવનું આયુષ્ય ઘટી શકતું નથી કે વધી શકતું નથી, હવે એમાં એક્સેપ્શન છે એની વાત કરશું પછી, બરાબર? આટલું ક્લિયર? ખાલી આયુષ્યની જ હવે વાત કરી, હવે કોઈ ગતિની વાત નથી। અચ્છા, હવે એમ સમજો કે કોઈ શ્રેણીક રાજા જેવા એક્ઝામ્પલ છે આપણી પાસે, કે આયુષ્ય તો બંધાયું હતું 33 સાગરોપમાં, પણ પછી એમણે ક્ષાયિક સમ્યક તો પ્રગટ કર્યું, તો વર્તમાન ભવમાં કોઈ વિશુદ્ધ પરિણામને કારણે જે આયુ બંધાયા છે એના નિષેકોનો ઘાત થઈને એ નિષેકો ઘટીને બધા પરમાણુ નીચે આવી શકે છે, પણ ઓનલી ઇન પ્રેઝન્ટ ભવ। એકવાર ઓલું આયુષ્ય ચાલુ થાય પછી એવું થાય નહીં, અચ્છા પછી પણ થાય છે, એની કેવી રીતના થાય છે હું કહું થોડી વાર। આટલું ક્લિયર? તો એક છે બધ્યમાન આયુ, ભૂજ્યમાન આયુ, એક છે બધ્યમાન। કઈ પૂછો? હા ના, જો અશુભ ભાવને કારણે આયુષ્યના ઓલા વધતા નથી, એ ઓલા અપકર્ષ કાળમાં જ વધે છે, બાકી જે શુભ ભાવને કારણે પણ આયુષ્ય ઘટતું નથી, કોઈ વિશુદ્ધ પરિણામને કારણે આયુષ્ય ઘટે છે। ઉલટા પરિણામથી આયુષ્ય વધે એવું આયુષ્યમાં થતું નથી। જો જે ઓલું હોય ને, એક ઉત્કર્ષણ હોય એક અપકર્ષણ હોય, બરાબર, એ ઉત્કર્ષણ અપકર્ષણ અન્ય સાત કર્મોમાં તો ચાલુ જ છે, પણ જે આયુષ્ય કર્મ છે એમાં એટલું બધું ઉત્કર્ષણ અપકર્ષણ થતું નથી। આ તો કોઈ વિશુદ્ધ એવા પરિણામ હોય ને અપકર્ષણ થાય એવું બને છે, બરાબર? આ થઈ આપણી બધી જે નેક્સ્ટ ભવની વાત। વર્તમાન ભવમાં શું થાય છે સમજે, સમજો વર્તમાન ભવમાં મારું આયુષ્ય છે 100 વર્ષ, તો આની પહેલાના ભવમાં 100 વર્ષના નિષેકો બનેલા છે ઓલરેડી, બરાબર, અને મારું અત્યારના જે આયુષ્ય ચાલુ છે સમજો હું અત્યારના 50 વર્ષનું છું, તો હાફ ખતમ થયા, બીજા હાફ નિષેકો પડ્યા છે। હવે જેમ જેમ એક એક સમય જતો જાય એમ એક એક સમયના નિષેકો ઉદયમાં આવીને એ પૂરા થશે। દેવોનું ને નરકમાં જે આયુષ્ય હોય છે, તો અહીંથી સમજો કે 1 સાગરોપમનું આયુષ્ય લઈને ગયા તો ત્યાં કોઈ ચેન્જ પોસિબલ નથી। તમે નારકી જીવને ગમે તેટલી વાર મારી નાખો, એના શરીરના ટુકડે ટુકડા કરી નાખો, ગમે તે કરો, પણ એ 1 સાગર સુધી ત્યાં રહે જ છે, પેલું શરીર પાછું જોડાઈ જાય, ગમે તે કંઈ કરે પણ એક વાર એ આયુષ્ય એનું ચાલુ થયું એટલું આયુષ્ય એ જીવે જ છે। એના જે નિષેકોની જે રચના છે એવી ને એવી જ રહે છે, બરાબર, પણ મનુષ્ય અને તિર્યંશમાં એક એક્સેપ્શન છે, એને કહેવાય છે કદલી ઘાત। એ તમે કદાચ શબ્દ સાંભળ્યો હોય, ઘણી વાર એમ કહે ને અકાળ મૃત્યુ થયું, એક બોલવાની ભાષા જુદી છે અને રિયાલિટી જુદી છે। હવે રિયાલિટીમાં શું છે સમજો, નિષેકો તો હું લઈને આવ્યો તો 100 વર્ષના, પણ એટ ધી એજ ઓફ 50 મારો કોઈ એક્સિડન્ટ થયો અને એ જે રેસ્ટ ઓફ ધ 50 યરના નિશેકો છે એના બધા જ પરમાણુ ઉદીરણા થઈને એક અંતર મુહૂર્તમાં બધા જમા થઈને બધા ઉદયમાં આવીને પૂરા થઈ શકે છે અને આયુષ્ય 50 વર્ષમાં પૂરું થઈ જાય એવું મનુષ્ય અને તિર્યંશમાં પોસિબલ છે. એક મિનિટ મને પૂરું કરવા દો, પહેલા પૂરું સમજી લો, એમાં ગડબડ ના કરતા. જો કાળ મૃત્યુ કે અકાળ મૃત્યુ એ ખાલી એક જે 5 સંભાય છે ને તેમાં કાળ લબ્ધિની અપેક્ષાએ કહેવાની વ્યવસ્થા છે. વાત શું મેં કરી કે પહેલેથી હું લઈને આવ્યો તો 100 વર્ષના નિશેકો અને 50 વર્ષમાં પૂરા થયા, બરાબર. પણ એનો મતલબ એમ નથી કે પહેલા મારું આયુષ્ય 100 વર્ષનું હતું ને હવે 50 વર્ષમાં પૂરું થયું. તમે કેવળ જ્ઞાનના એંગલથી જુઓ તો કેવળ જ્ઞાનના એંગલથી મારું આયુષ્ય 50 વર્ષનું જ હતું અને 50 વર્ષ જીવીને હું નેક્સ્ટ ભોગમાં ગયો. પણ કર્મની વ્યવસ્થા શું બની કે કર્મ પહેલા 100 વર્ષના બંધાયા હતા અને એમાં આવી રીતના ઉદીર્ણા થવાની હતી તો ઉદીર્ણા થઈ અને 50 વર્ષમાં પૂરું થયું. ખ્યાલ આવે છે કે નહીં? આવી ઉદીર્ણા દેવો અને નરકમાં થતી નથી, પણ મનુષ્યને તિર્યંશમાં થઈ શકે. એને આપણે સંસારી જીવો ભલે એને કદલીઘાત કહો કે અકાળ મૃત્યુ કહો, એ કહેવાની પદ્ધતિ છે. બાકી ક્રમબદ્ધ પ્રમાણે એવું કોઈ અકાળ મૃત્યુ હોતું નથી. આ સમજાય છે? હવે કઈ પ્રશ્ન હોય તો પૂછો. હા, જો આપનો પ્રશ્ન છે કે સમજો ફાટક ક્રોસ કોઈ કરે છે અને ટ્રેનથી એનું એક્સિડન્ટ થયો તો એ કદાચ એને ન કર્યો હોત ફાટક ક્રોસ તો કદાચ લાંબુ જીવત કે નહીં. જો આમાં 2 વસ્તુ છે, પહેલા એ સમજો. પહેલા કર્મના એંગલથી સમજીએ. કર્મના એંગલથી સી વી ડોન્ટ નો, પણ કર્મની જે વ્યવસ્થા છે તો એમાં એવું પણ પોસિબલ છે કે પહેલેથી 100 વર્ષના બાંધીને આવ્યો હતો અને હમણાં એ ઉદીર્ણા થઈને 50 થયા. અથવા એવું પણ પોસિબલ છે કે પહેલેથી 50 વર્ષના જ બાંધીને આવ્યો હતો એ જીવ અને એનું મૃત્યુ આમ જ લખાયેલું હતું તો એનું કોઈ ઉદીર્ણા નથી થઈ, એના નિષેકો પૂરા થઈ ગયા અને એનું મૃત્યુ થયું. અને બહારમાં નિમિત્ત ભલે એમ દેખાય કે એક્સિડન્ટ થયો કે ઉપરથી પડી ગયા પર્વત પરથી કે ગમે તે થાય, ખ્યાલ આવે છે ને? બહારના નિમિત્તોનું દેખાવું જુદું છે અને અંદર નિષેકોના ઘટીને આવી રીતના ઉદીર્ણા થવી એ જુદી વાત છે. આજે નિષેકોનું ઘટીને ઉદીર્ણા થવાના નિમિત્ત ઘણા બધા છે, એ આપણે અહીંયા આવે પણ છે. જેવી રીતના એક એક્ઝામ્પલ આપ્યું કે શ્રી કૃષ્ણ હતા તો છેલ્લો પ્રસંગ આપણને યાદ છે ને, જંગલમાં એને પાણી લેવા ગયા હતા જે વાસુદેવ, અરે બલદેવ પાણી લેવા ગયા છે અને શ્રી કૃષ્ણને ઓલું બાણ વાયગું અને બાણ વાયગું તો એમના ત્યાં અહીંયા ઉદાહરણ એમ આપ્યું કે એમના આયુષ્યની ઉદીર્ણા થઈને ત્યાં એમનું અકાળ મૃત્યુ થયું છે. ખ્યાલ આવે છે ને? તો ત્યાં કોઈ એક્સિડન્ટ નથી થયો. અથવા એ જીવ, જો કોઈ જીવ આવી, જો અહીંયા લખ્યું છે, જો હું વાંચું છું, વિષનું કોઈ વિષ થવું, કોઈ વેદના થવી, રક્તક્ષય થવો, લોહી વહી જવું, ભયને કારણે શસ્ત્રઘાત થવો, શ્વાસ અવરોધ થવો, કંટક વાગવો અથવા અગ્નિથી બળી જવું, જળમાં ડૂબી જવું, સર્પનો દંખ વાગવો, અજીર્ણ ભોજન થવું, વજ્રપાત થવો, શૂળી થવું, હિંસક જીવ દ્વારા ખાઈ જવું, તીવ્ર ભૂખ લાગીને કે પીપાસા આદિને કારણે નિમિત્ત હોઈ શકે જેને કારણે આ અકાળ મૃત્યુ થાય છે. અકાળ મૃત્યુ એટલે ગમે તેમ થઈ શકે, એમ કઈ બહુ ભૂખ લાગી છે અને ભૂખને કારણે જીવ મરી ગયો તો એમાં પણ અકાળ મૃત્યુ કહેવાય છે. જો બહારથી કહેવાની વસ્તુ જુદી, બહારના નિમિત્ત જુદા છે, પણ અકાળ મૃત્યુ અથવા કદલીઘાત ક્યારે કહેવાય કે જ્યારે નિષેકોમાં આવી રીતના ઉદીર્ણા થઈને કર્મની આમ વ્યવસ્થા બને તો જ કહેવાય છે. જો આપણને કર્મમાં શું ઉથલ પાથલ થાય છે આપણને આપણા જ્ઞાનનો વિષય નથી. આ તો જે તમે કેવલ જ્ઞાનના એંગલથી જુઓ તો કોઈક જીવને આવી ઉદીર્ણા થાય છે અને કોઈક જીવને નથી થતી. જેને ઉદીર્ણા થાય છે એમને અકાળ મૃત્યુની ઉપમા એટલે એક સંજ્ઞા પડે છે અને જેને એવી ઉદીર્ણા નથી થતી તો એનું તો નેચરલ મૃત્યુ છે. બરાબર છે ને, અને બહારના નિમિત્તો ગમે તે હોય શકે. જો ગયા ભાવમાં આયુષ્યનો બંધ પડ્યો ને, તો આયુષ્યનો જેટલો બંધ પડ્યો ત્યારે તો એટલું જ નક્કી હતું, અને આ ભાવમાં આવીને જ્યારે એ ઉદીર્ણ આદિ થઈ તો ત્યારે એ પ્રમાણે એનું આયુષ્ય થયું.
બરાબર.
હા, ના ના, જો આમનો પ્રશ્ન છે કે આ ભાવમાં જે નવા કર્મ બંધાયા એને કારણે પેલું કદલીઘાત થયો કે ના, એવું નથી, એવું નથી. દરેક જીવનું, દરેક ભવનું આયુષ્ય તો કેવડી ભગવાને ત્રણેય કાળનું જોયેલું છે, એટલે એમ રીતે જોવા જાવ તો બધાના આયુષ્ય નક્કી છે. બરાબર. પણ હવે ખાલી કેવળ નામનું ફેક્ટર આપણે કાઢી નાખીએ અને ખાલી કર્મની વ્યવસ્થાથી, કર્મના એંગલથી જોઈએ, તો કર્મના એંગલથી તો ગયા ભાવમાં સમજો 100 વર્ષનું આયુષ્ય બંધાયું હતું, તો ત્યારે 100 વર્ષનું જ નક્કી હતું. આ ભાવમાં જ્યારે જીવ આવ્યો અને 5 વર્ષમાં બી થઈ શકે ને, 50 વર્ષ શું, 5 થઈ શકે, 50 થઈ શકે, 80 થઈ શકે, 99 વર્ષે બી થઈ શકે, કે બાકીના વર્ષના જેટલા પણ નિષેકો છે એ નિષેકોનું ઉદીર્ણ આવીને અંતર મુહૂર્તમાં આયુષ્ય પૂરું થવું, એને અકાળ મૃત્યુ કહેવાય છે. તો કર્મના એંગલથી તો પેલા 100 વર્ષનું જ નક્કી હતું, પણ અંતર મુહૂર્તમાં આયુષ્ય બદલાઈ ગયું. આ બદલાઈ ગયો એ કહેવાની એક પદ્ધતિ છે, આ બદલાઈ ગયો એ કહેવાની પદ્ધતિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ખરેખર બદલાયું નથી, પણ ખરેખર કર્મમાં આવું પરિવર્તન આવ્યું. પણ કર્મના જ એંગલથી વાત કરો તો પહેલા 100 વર્ષનું હતું, જે અંતર મુહૂર્તમાં આવી રીતના ઉદીર્ણ થઈને આયુષ્ય ઘટી ગયું, એવું કહેવાનો ઉપચાર. બોલો, આ કારણ કીધા ને આપણે આટલા બધા, આ જે નિમિત્ત કારણ છે કીધા, એ બહારના નિમિત્ત કારણ છે કે ભય લાગવો, અકસ્માત થવો, રક્તક્ષય આદિ થઈ જવું, પણ એ ખરેખર કર્મમાં આવા પરિણામ શું કામ થયા, તો એવો જીવના કોઈ પરિણામ નથી કે જેને કારણે એવા આયુષ્યનું પરિણામ થયું. ત્યાં જીવના કોઈ પરિણામ નથી. જીવમાં જે કશાય આદિ ભાવ એ સમય થતા હતા એનો આગલા ભાવની આયુષ્યમાં બંધ પડે છે, વર્તમાન ભાવના ઉદયમાં એ જીવના પરિણામ નિમિત્ત નથી. હા, આ નિષેકો ને બધું ગોમટ છે, અને આમાં બી લખ્યું છે, આજે બધું આપણે વાંચીએ ને. ચલો, આપણે ટાઈમ તો આપણો પૂરો થયો, 5 મિનિટ લઈએ. ચલો થોડુંક અર્થ વાંચીએ છો. કોનું આયુષ્ય અપવર્તન એટલે અકાળ મૃત્યુ રહિત છે. હજુ સૂત્ર વાંચે, ઔપપાદિક, જો એક એક જરા જરા એક એક શબ્દ લેજો. ઔપપાદિક એટલે જેમનો ઉપપાદ જન્મ છે તે. પછી ચરમ ઉત્તમ દેહા, જેનો ચરમ શરીર છે અને ઉત્તમ શરીર છે. ચરમ ઉત્તમ દેહા. પછી અસંખ્યેય વર્ષાયુષો, જેનું આયુષ્ય અસંખ્યાત વર્ષનું છે તે, એટલે કે ભોગભૂમિના જીવો. ન અપવર્ત્યાયુષ, કે એમનું આયુષ્યનું અપવર્તન નથી થતું, બીજાનું થઈ શકે છે. એટલે જો દેવો અને નારકીઓમાં આવું અકાળ મૃત્યુ થતું નથી, પછી ભોગભૂમિમાં થતું નથી, અને જેમના ચરમ શરીરી છે, તો ચરમ શરીર છે તો આટલા વર્ષે મોક્ષ જવાના છે નક્કી છે ને, તો એમને આવી રીતના અપવર્તન થતું નથી. હા હા, હવે એમાં અંતકૃત કેવડી હોય ને, કે સમજો કોઈ મુનિરાજને આકાશમાંથી સમુદ્રમાં ફેંકી દીધા, અને વચમાં જેમને કેવલ જ્ઞાન થયું ને એ મોક્ષમાં ગયા, અને શરીર અંદર ડૂબીને શરીરનો નાશ થયો, તો એમને આ કદલીઘાત કહેવાય કે નહીં? તો ન કહેવાય, ન કહેવાય, કેમ કે ચરમ શરીરી જે છે એમને આવી રીતના આયુષ્યનું અપવર્તન થતું નથી, તો એમને બહારનું નિમિત્ત જ આવું હતું, પણ ત્યાં કર્મના નિષેકોમાં એવી રીતના ઉદીર્ણ થઈ નથી. ખ્યાલ આવ્યો? જો વાંચી હવે ટીકા, અને સોરી અર્થ, ઉપપાદ જન્મ વાળા દેવનારકી, ચરમ ઉત્તમ દેહ વાળા એટલે કે તે ભવે મોક્ષગામીઓ, તથા અસંખ્યાત વર્ષોના આયુષ્ય વાળા ભોગભૂમિના જીવોના આયુષ્ય અપવર્તન રહિત હોય છે. ટીકા, 8 કર્મોમાં આયુષ્ય નામનું એક કર્મ છે. ભોગ્યમાન એટલે કે ભોગવતા આયુષ્યના રજકણો 2 પ્રકારના હોય છે, સોપક્રમ અને નિરૂપક્રમ. જો સમજો આ ભોગ્યમાન એટલે વર્તમાન આયુષ્યની વાત ચાલે છે બરાબર. એમાં બે પ્રકારના કર્મ છે, સોપક્રમ અને નિરુપક્રમ. તેમાં આયુષ્યના પ્રમાણમાં જો અંકલ તમે કહો છો નિષેકની, તેમાં આયુષ્યના પ્રમાણમાં દરેક સમયે સરખા નિષેકો નિર્જરે તે પ્રકારનું આયુષ્ય નિરુપક્રમ એટલે કે અપવર્તન રહિત છે. એટલે 80 વર્ષનું લઈને આવ્યા છે, 80 વર્ષ સુધી એક એક નિષેકો ખરીને આયુષ્ય પૂરું થઈ, એને નિરુપક્રમ આયુષ્ય કહેવાય છે બરાબર. અને જે આયુષ્ય કર્મ ભોગવતા પહેલા, ભોગવતા પહેલા તો સમયે સમયે સરખા નિષેકો નિર્જરતા હોય, પણ તેના છેલ્લા ભાગમાં ઘણા નિષેકો એક સાથે નિર્જરી જાય તે પ્રકારના આયુષ્ય ને સોપક્રમ આયુષ્ય કહેવાય છે. એટલે સમજો 50 વર્ષ સુધી જે જીવ્યા તે તો એક એક નિષેક જ ખર્યા, હજી બીજા 50 વર્ષના બાકી હતા, એ બધા અંતર મુહૂર્તમાં આવીને ઉદય પામી ગયા, એને નિરૂપ એને સોપક્રમ કહેવાય છે. જો વાંચી હજી આગળ, આયુષ્ય કર્મના બંધની એવી વિચિત્રતા છે કે જેને નિરુપક્રમ આયુષ્યનો ઉદય હોય તેને સમય સમય સરખું નિર્જરે છે બરાબર, તેથી તે ઉદય કહેવાય છે. અને સોપક્રમ આયુષ્ય વાળાને પહેલા અમુક વખત તો ઉપર પ્રમાણે જ નિર્જરે, એટલે એક એક સમય એક નિર્જરે છે, ત્યાં ઉદય કહેવાય છે. પણ છેલ્લા અંતર મુહૂર્તમાં બધા નિષેકો ભેગા નિર્જરી જાય તેને ઉત્તીર્ણા કહેવાય છે. ખરેખર કોઈનું આયુષ્ય વધતું કે ઘટતું નથી, પણ નિરુપક્રમ આયુષ્યથી સોપક્રમ આયુષ્યનો ભેદ બતાવવા માટે સોપક્રમ વાળા જીવને અકાળ મૃત્યુ પામ્યા એમ વ્યવહારથી કહેવાય છે બરાબર, ક્લિયર. ખરેખર કોઈનું આયુષ્ય વધતું ઘટતું નથી. આ તો કર્મની વ્યવસ્થા પહેલા 100 વર્ષની હતી. હવે એમ તો વિચાર કરો ને કે સમજો આયુષ્યને સાઈડ પર મૂકો, સમજો અત્યારના વર્તમાનમાં મેં ખૂબ શાસ્ત્ર અધ્યયન આદિ કર્યું અને બીજાને પણ ભણાવ્યું, તો મને જ્ઞાનાવરણીય કર્મનો ઘણો ઘાત થયો, એટલે જ્ઞાનાવરણીય કર્મનો અનુભવ ઘણો ઘટી ગયો. તો નેક્સ્ટ ભાવમાં મારું જ્ઞાન ખૂબ ખીલવું જોઈએ ને, તો અત્યારના કર્મની તો એવી વ્યવસ્થા છે કે જ્ઞાન ખૂબ ખીલશે કેમકે કર્મનો ઉદય ઓછો છે. પણ સમજો આયુષ્યના અંતમાં મેં બધા શાસ્ત્ર લઈને એવું કંઈ કમ કર્યું, સમજો અગ્નિમાં બાળી નાખ્યા, તો ત્યાં કેટલો તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ પાછો બંધાયો. તો વર્તમાનમાં જે ઉઘાડ મેં કર્યો હતો, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ જે ઘટાડ્યો હતો અને જ્ઞાનનો ઉઘાડ જે વધ્યો હતો, ઇટ શુડ હેવ કમ ધેટ વે નેક્સ્ટ ભાવમાં, પણ એની બદલે આજે નેક્સ્ટ કામ જે કર્યું તો પાછો તીવ્ર બંધ થઈ ગયો ને, અને તીવ્ર બંધ થયો એટલે જ્ઞાન એટલું હીન થઈ ગયું કે નિગોદમાં એ વયો જાય છે. તો ખ્યાલ આવે છે કે નહીં? તો આજે કર્મમાં જે પરિણમન થયા એ કર્મમાં પરિણમન તો આવા ઉપર નીચે થયા જ કરે છે. હા, એ ગયું ને એનું બધું ડિસ્ટ્રોય થઈ ગયું, કેમકે જે તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યા તો ઓલા જે અનુભાગ ઘટાડ્યા હતા એનો પણ અનુભાગ વધી ગયો. એવું હોય જે તમે જે પ્રકારના બંધ કરો છો ને, બંધ પ્રમાણે તમારું ઉત્કર્ષણ થાય છે. જે કર્મનો બંધ થાય એ જ કર્મની સ્થિતિને અનુભાગ વધે છે, એવા નિયમો છે. આપણે વાત એની ચર્ચા કરશું. મારે કહેવાનો મતલબ શું છે કે આજે આ તો જે આપણી આખી ચર્ચા છે અકાળ મૃત્યુની, એ તો કર્મની આવી સ્થિતિ પહેલા બંધાઈ હતી અને એ ઘટી ગઈ, એટલે એને ઉપચારથી અકાળ મૃત્યુ કહેવાય છે. બાકી તો એ જીવનું એટલું જ આયુષ્ય હતું ને એટલું જ એ જીવ. ખ્યાલ આવે છે? તમે જે રીતે કહો છો ને અંકલ, એમ ખોટું પડી જાય છે, કેમકે 80 બાંધીને આવ્યો તો કહેતા એ કર્મની એંગલથી તમે વાત કરો છો, તો એવું નથી કે 80 બાંધીને આવ્યો તો 80 જ જીવવું પડશે. એ છે ને, આપણે આમાંથી કેવળ જ્ઞાનના એંગલથી એમ કીધું છે કે ભાઈ જેટલું આયુષ્ય છે એટલું જ જીવશે. ત્યાં દેવેન્દ્ર, ઇન્દ્ર, ચક્રવર્તી કે ગમે તે જીનેન્દ્ર પણ કઈ એમાં ફેરફાર કરી શકતા નથી, એ બરાબર છે. પણ એ આયુષ્ય એટલું જ, એ જે અહીંયા કહ્યું ને કે આયુષ્ય એટલું જ હતું ને એટલું જ જીવ્યો, એટલું લખાયેલું હતું ને એટલું જ જીવ્યો, પણ ત્યાં એટલા જ કર્મના ઉદયો હતા અને એટલું જ ઉદયમાં આવ્યું એમ નથી, કર્મમાં ઉપર નીચે ફેરફાર થાય છે. ઇટ વોઝ નિરૂપક્રમ એમના પ્રમાણે, કેમ કે જો જેવી રીતના 50 વર્ષ, હા તો એ સોપક્રમ છે, હા એ જ લખાયું હતું. લખાયું હતું એટલે કેવળ જ્ઞાનમાં એમ જ નોંધ હતી કે 50 વર્ષનું જીવ છે, પણ બાંધીને આવ્યો તો 100 વર્ષનું. અંકલ કહે છે કે 80 વર્ષનું બાંધીને આવ્યા હતા અને 80 જ જીવ્યો, તો એવું દર વખતે થતું નથી. બાંધીને આવે 80 વર્ષના અને જીવે 20, કેમ કે કેવળ જ્ઞાનમાં 20 વર્ષ જ લખાયું. ના ના, કેવલ જ્ઞાનમાં એ પણ નોંધ છે ને કે પેલા આટલું બંધાયેલું હશે, પછી આમ ઉદીર્ણ થશે, પછી આટલું આયુષ્ય થઈ જશે, અને પછી એનું આટલું જ રહેશે. આપણે તો ફાઇનલ કન્ક્લુઝન જોયે છે, પ્રોસેસ ક્યાં જોયો આપણે? સમજો, કેવલ જ્ઞાનમાં એમ લખાયેલું હોય કે 2 જીવ છે, 50 વર્ષ જ જીવ છે, પણ કેવલ જ્ઞાનમાં એમ પણ લખાયું છે ને કે એક જણ આ નિરૂપક્રમ રીતે 50 જ બાંધીને આવશે અને 50 જીવ છે, અને એક જણ 100 બાંધીને આવશે અને 50 જીવ છે. એ પણ તો કેવલ જ્ઞાનમાં નોંધ છે ને. તો એ પ્રોસેસને પણ આપણે જોઈએ તો કેવલ જ્ઞાનમાં તો બધું જ લખાયેલું છે. ખ્યાલ આવે છે ને? ના, જો એ સમુદ્ઘાત, જે કેવળી સમુદ્ઘાતની વાત કરો છો, એ જુદી વસ્તુ છે. અને એ છે ને, એમાં આયુષ્ય કર્મ લાગતું વળગતું નથી. આપણો ટોપિક આયુષ્યનો છે એટલે એ દેટ ઇઝ અ સેપરેટ થિંગ, એને હમણાં આપણે નહીં લાગ્યું. જે સમુદ્ઘાત છે, કેવડી સમુદ્ઘાતમાં શું છે કે આયુષ્યના નિષેકો ઓછા છે, જે 13મા ગુણસ્થાનમાં. હવે જીનેન્દ્ર ભગવાન 14મામાં જઈને સિદ્ધ થશે તો આયુષ્ય અંતર મુહૂર્ત જ બાકી છે, પણ બાકીના જે હજી વેદનીય નામ અને ગોત્ર, એ 3 અઘાતી કર્મના સત્તા હજી હજારો વર્ષોની છે, અને આ ખાલી અંતર મુહૂર્ત છે, તો એને બેલેન્સ કરવા માટે સમુદ્ઘાત. પણ ત્યાં આયુષ્યમાં કઈ પરિવર્તન થતું નથી, એ તો જેટલું અંતર મુહૂર્ત છે એટલું જ રહેશે. એટલે એને હમણાં આને મિક્સ નહીં કરીએ. અહીંયા તો જે આયુષ્ય કર્મમાં નિષેકો અને ઘટાડો થાય છે, અને અકાળ મૃત્યુ ઉપચારથી કહેવાય છે, એની આપણે ચર્ચા કરીએ છીએ. હજી આમાં ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ બિંદુઓ છે, એને લેશું અને પછી ઉપસંહાર આપણે નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીશું. ચાલો, જીની વાણી સુધી. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શત વાર હૈ, વંદના શત વાર. જો એક બે પોઈન્ટ રહી ગયા. લાસ્ટ ટાઈમ આપણે મુદ્દો ઉભો હતો કે ધર્ણેન્દ્ર ક્યાંના ઇન્દ્ર છે, વ્યંતરના કે ભવનવાસી? તો એ મેં કન્ફર્મ કર્યું, એ ભવનવાસીના છે. અને ભવનવાસીમાં પણ જે અલગ અલગ દેવો હોય, જેમાં નાગકુમાર દેવ કહેવાય છે, એ નાગકુમારના ઇન્દ્ર છે, એને ધર્ણેન્દ્ર છે. હા, બરાબર. એ એક પોઈન્ટ થયો. બીજો એક અનાઉન્સમેન્ટ છે જે મેં પહેલા કરી નાખ્યું, પણ કદાચ કોઈ નવું આવ્યું હોય. જે બોરીવલી મંદિરમાં વેદી પ્રતિષ્ઠા મહોત્સવ છે 23 થી લઈને 25 નેક્સ્ટ વીકેન્ડમાં, તો ત્યારે પાર્લા જે મંદિરથી રોજ સવારના બસની વ્યવસ્થા કરવામાં આવશે. અહીંયાથી બસ 7 વાગે ઉપડશે, અને પછી ત્યાં આપણે પહોંચીને ત્યાં આપણે આખો દિવસનો પ્રોગ્રામ માણીને સાંજના એ બસ પાછી આવશે. સાંજનો ટાઈમ ને બધું આપણને પાછળથી અનાઉન્સ કરવામાં આવશે. એવરી ડે 3 દિવસ સવારના 7 વાગે અહીંયાથી બસ જશે. તો જેને એનો લાભ લેવો હોય એ ઉપર દિલીપભાઈને કે નિપુણભાઈને તમારું નામ નોંધાવી દે. બોલો, જીનવાણી માતનો જય, અનંત કૃપા નિધાન શ્રી કહાન ગુરુ દેવનો જય, પ્રશમૂર્તિ ભગવતી માતનો જય, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.